એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા લેખકના કહી શકાય કે કલાકારના વિશ્વમાં સફર કરવાના છીએ જેમનું નામ સાંભળીને જ ઘણાને હસવું આવી જાય, વુડી એલન. આપણે એમના ગદ્ય લખાણોની વાત કરીશું, ખાસ કરીને એમના જે જાણીતા સંગ્રહો છે એમાં છુપાયેલા વિચારો અને અલબત્ત રમૂજની.
હા બિલકુલ. અને શરૂઆતમાં જ એક વાત મતલબ સ્પષ્ટ કરવી જરૂરી છે.
કઈ વાત?
ઘણા લોકો પેલું ધ ઇન્સેનિટી ડિફેન્સ ધ કમ્પ્લીટ પ્રોઝ એવું નામ સાંભળે છે, પણ હકીકતમાં શું કહેવાય, વુડી એલને આ નામે કોઈ એક આખું પુસ્તક નથી લખ્યું.
ઓ એમ?
હા, ધ ઇન્સેનિટી ડિફેન્સ એ એમનો એક ફેમસ નાનો હાસ્યલેખ છે. અને ધ કમ્પ્લીટ પ્રોઝ એ તો એમના બધા ગદ્ય લખાણો માટે વપરાતો શબ્દ છે, જે મુખ્યત્વે ત્રણ સંગ્રહોમાં છે, ગેટિંગ ઇવન, વિધાઉટ ફેધર્સ અને સાઇડ ઇફેક્ટ્સ.
બરાબર, એટલે આપણી આજની વાત આ ત્રણેય સંગ્રહો પર રહેશે.
હા, એમના વ્યાપક ગદ્ય કાર્ય પર.
અને આ ચર્ચા આજે કેમ જરૂરી છે? કારણ કે વુડી એલન છે ને, એ આધુનિક જીવનની જે બધી વિચિત્રતાઓ છે, આપણી અંદરની ચિંતાઓ,
હા,
અને પેલું આપણે જેને નોર્મલ કહીએ કે પાગલ કહીએ, એ બધા ખ્યાલો પર બહુ જ મતલબ બુદ્ધિપૂર્વક અને રમૂજી રીતે સવાલ ઉઠાવે છે.
ખરું,
એમની વાતો સાંભળીને ક્યારેક તો એમ જ લાગે કે ભાઈ, જેને આપણે ગાંડપણ કહીએ છીએ એ કદાચ આ અસ્તવ્યસ્ત દુનિયા સામેનો સૌથી શું કહેવાય સમજદારી ભર્યો જવાબ પણ હોઈ શકે.
બિલકુલ સાચી વાત. વુડી એલન, જેમનો જન્મ 1935માં એલન સ્ટીવર્ટ કોનિક્સબર્ગ તરીકે થયેલો, એ ખરેખર એક અનોખા કલાકાર છે. ફિલ્મમેકર, લેખક, એક્ટર, સ્ટેન્ડ અપ કોમેડિયન અને જેઝ મ્યુઝિશિયન પણ.
હા, જેઝ પણ. 6 દાયકાથી વધુ લાંબી કારકિર્દી, ઘણું બધું કર્યું છે એમને.
ઘણું જ.
અને એમની લેખનની શરૂઆત પણ રસપ્રદ છે. પેલા ટીવી શો માટે જોક્સ લખતા હતા એમને.
હા, યુવાનીમાં. બીજા કોમેડિયન માટે પણ લખતા, પછી સ્ટેન્ડ અપમાં આવ્યા.
અને પછી તો ફિલ્મો, એની હોલ, મેનહેટન ક્લાસિક ગણાય છે.
ચોક્કસ.
અને એમની એક ઓળખ બની ગઈ પેલો થોડો ગભરાયેલો ઇન્ટેલેક્ચ્યુઅલ, સતત વિચાર કરતો ન્યૂયોર્કર, મોટે ભાગે યહૂદી પાત્ર.
હા, એ ન્યુરોટિક બૌદ્ધિક પાત્ર. અને એ જ પાત્ર એમના ગદ્ય લખાણોમાં પણ ડોકાયા કરે છે. એમની ખાસિયત એ છે કે તેઓ મતલબ હાઈ કલ્ચર, જેમ કે યુરોપિયન સિનેમા, રશિયન સાહિત્ય, ફિલોસોફી, સાયકો એનાલિસિસ,
હા, ભારેખમ વિષયો,
હા, આ બધાના જાણકાર છે. પણ એની વાત કોઈ પ્રોફેસરની જેમ નથી કરતા. એ આ બધી ગહન વાતોને રોજબરોજની સામાન્ય ચિંતાઓ સાથે ભેળવી દે છે.
જેમ કે
લોન્ડ્રી ટાઈમસર કરવી, કે પછી પ્રેમ સંબંધોની ગૂંચવણો.
એટલે એક તરફ ફિલોસોફી અને બીજી તરફ લોન્ડ્રી.
બરાબર. આ જે દ્વંદ્વ છે, બૌદ્ધિક છતાં અણઘડ, દાર્શનિક છતાં થોડા રોગભ્રમિત, એ જ એમના લખાણને મજેદાર બનાવે છે.
એટલે એમની લાયકાત કોઈ ડિગ્રી નથી, પણ અનુભવ છે,
જીવનનો અનુભવ.
હા, અને પોતાની જાત પર કરેલું નિરીક્ષણ. તેઓ પોતે વર્ષો સુધી સાયકો એનાલિસિસમાંથી પસાર થયા છે.
ઓહ.
અને પોતાની ચિંતાઓને, પોતાના ન્યુરોસિસને રમૂજ સાથે રજૂ કરવામાં ક્યારેક ખચકાયા નથી. એટલે જ જ્યારે એ ઇન્સાનિટી ડિફેન્સ જેવા વિષય પર લખે ત્યારે એ ખાલી હસવાની વાત નથી હોતી.
ના, એમાં ઊંડાણ હોય છે, એમના પોતાના અનુભવોનો પડઘો હોય છે. હવે જો આપણે એમના મુખ્ય ગદ્ય સંગ્રહોની વાત કરીએ, ગેટિંગ ઇવન, વિધાઉટ ફેધર્સ અને સાઇડ ઇફેક્ટ્સ, તો એ સમજવું પડે કે આ કોઈ એક સળંગ મતલબ થીસિસ જેવા પુસ્તકો નથી.
તો શું છે?
એ તો જાણે વિચારોનો ખજાનો છે. એમાં નિબંધો છે, ટૂંકી વાર્તાઓ છે, નાટિકાઓ છે, કાલ્પનિક પત્રો છે,
અને પેલું તમે કહ્યું બનાવટી શૈક્ષણિક લેખો પણ.
હા હા, એ પણ.
તો એમનો મુખ્ય ઈરાદો શું હશે આ બધું લખવા પાછળ? મને લાગે છે કે તેઓ આધુનિક જીવનની, ખાસ કરીને પેલી બૌદ્ધિક દેખાતી ચિંતાઓની મજાક ઉડાવે છે.
બરાબર. અને એને હળવી બનાવે છે.
હા, ફિલોસોફી, કલા, વિજ્ઞાન જેવી મોટી વાતોને રોજિંદી નિષ્ફળતાઓ સાથે જોડી દે છે,
અને એમાંથી જે વિસંગતતા ઊભી થાય એમાં રમૂજ છે. તેઓ વારંવાર જાણે એ જ સવાલ પૂછતા હોય એવું લાગે છે કે ભાઈ, આ અર્થહીન લાગતા બ્રહ્માંડમાં એક વિચારશીલ, સંવેદનશીલ માણસ ટકી કઈ રીતે શકે?
જ્યારે એને સતત પેલા અસ્તિત્વના ભય,
હા, કોસ્મિક ભય, બૌદ્ધિક દેખાડો અને રોજિંદા જીવનની નાની મોટી પડોજણાનો સામનો કરવાનો હોય.
અને એમનો જવાબ કોઈ ભારેખમ ફિલોસોફી નથી.
ના, બિલકુલ નહીં. એમનો જવાબ એક હાસ્યની સ્ટ્રેટેજી છે. જાણે કહે છે, આ અંધાધૂંધીને સ્વીકારો, અર્થ શોધવાની કોશિશની જ મજાક ઉડાવો.
અને માણસના તર્કની જે મર્યાદાઓ છે એમાં રમૂજ શોધો.
બરાબર. એટલે આ પુસ્તકો કોને ગમે જેમને ઇન્ટેલિજન્ટ હ્યુમર, વર્ડ પ્લે અને સમાજના ધંભ પર થતા કટાક્ષ ગમે છે.
સમજાયો. ચાલો તો થોડા ઊંડા ઉતરીએ એમના કેટલાક મુખ્ય સંગ્રહો અને રચનાઓમાં. શરૂઆત કરીએ ગેટિંગ ઇવન 1971થી. આ પહેલો સંગ્રહ ખરો ને?
હા, પહેલો. અને આમાં પેરોડી એટલે કે નકલ કરીને વ્યંગ કરવો એ વધુ સ્પષ્ટ છે, ક્યારેક સીધી પણ.
જેમ કે પેલું ધ મેટ્રલિંગ લિસ્ટ.
હા, શું ગજબ છે. કોઈ કાલ્પનિક કવિની લોન્ડ્રી લિસ્ટ જેવી સાવ સામાન્ય નોંધોનું એટલું ગંભીર ભારેખમ ભાષામાં વિશ્લેષણ કરે છે.
એટલે વિદ્વાનો કેવી રીતે તુચ્છ બાબતોમાં પણ અર્થ શોધે છે એની મજાક.
બરાબર, એકદમ પરફેક્ટ પેરોડી છે એ શૈક્ષણિક વિશ્લેષણની.
પછી પેલું લુક એટ ઓર્ગેનાઇઝ ક્રાઇમ પણ મજેદાર છે. માફિયા ગેંગ જાણે કોર્પોરેટ કંપની હોય.
હા હા, ગુના કરવા માટે પણ એક્સપેન્સ રિપોર્ટ ભરવાના, કોર્પોરેટ મેમો ફરતા હોય
કોર્પોરેટ કલ્ચર માફિયામાં.
અને પેલું ધ શ્મીડ મેમોઅર્સ, હિટલરના હજામના સંસ્મરણો.
ઓહો,
એ હજામ દુનિયાની મોટી ઐતિહાસિક ઘટનાઓને હિટલરના વાળની સ્ટાઇલ કે દાઢીના શેપ સાથે જોડીને વર્ણવે છે.
ફરી પાછું પેલું મિશ્રણ, મોટું અને નાનું, ગંભીર અને તુચ્છ.
એ જ એલનની સ્ટાઇલ છે.
એટલે ગેટિંગ ઇવનમાં પેરોડી મુખ્ય, પણ વિધાઉટ ફેધર્સ 1975 એને લોકો બેસ્ટ માને છે ને?
હા, ઘણા લોકો એને એમનો શ્રેષ્ઠ ગદ્ય સંગ્રહ ગણે છે. અહીં વિષયો થોડા વધુ ગહન બને છે, અસ્તિત્વવાદી, ફિલોસોફિકલ.
પણ રમૂજ તો રહે જ છે.
રમૂજ તો એલનનું અભિન્ન અંગ છે, એ તો રહે જ. પણ અહીં પેરોડી વધુ સૂક્ષ્મ બને છે.
જેમ કે પેલી સિલેક્શન્સ ફ્રોમ ધી એલન નોટબુક્સ, એ શું છે?
એ મોટા લેખકોની ગહન ડાયરીઓની પેરોડી જેવું છે. પણ એલનની નોટબુક્સમાં મોટા વિચારોને બદલે રોજિંદી ફરિયાદ, ચિંતાઓ, અધૂરા વિચારો વધારે છે. પેલું પ્રખ્યાત વાક્ય આમાંથી જ છે, ભગવાન નથી એટલું જ નહીં પણ વીકેન્ડમાં પ્લમ્બર મેળવવાનો પ્રયાસ તો કરી જુઓ.
હા હા, જાણે ભગવાનનું ન હોવું અને પ્લમ્બરનું ન મળવું, બંને એક જ સ્તરની સમસ્યા.
બરાબર, કોસ્મિક ચિંતા અને રોજિંદી મુશ્કેલી.
અને પેલો લેટ જેની આપણે શરૂઆતમાં વાત કરી, ધ ઇન્સેનિટી ડિફેન્સ, એના વિશે થોડું વધુ કહો.
એ કાલ્પનિક કાનૂની કેસ ફાઇલ જેવો લેખ છે. ફ્લોસોમુર નામનો એક વિચિત્ર ગુનેગાર છે. એ દાવો કરે છે કે એને મસીહા કોમ્પ્લેક્સ છે, એટલે કે એ પોતાને ભગવાનનો દૂત માને છે, અને એણે જે ગુનો કર્યો એ દૈવી આદેશથી કર્યો.
ઓ બાપરે.
એટલે આ લેખ કાયદાની ભાષા અને મનોવિજ્ઞાનના શબ્દોની મજાક ઉડાવે છે, અને પેલી ધર્મ, શ્રદ્ધા અને ગાંડપણ વચ્ચેની પાતળી લાઇન પર વિચાર કરાવે છે.
રસપ્રદ. અને આ જ સંગ્રહમાં પેલી પ્રખ્યાત વાર્તા પણ છે ને, ધ ક્યુગેલ માસ એપિસોડ, એને એવોર્ડ પણ મળેલો.
હા, ઓ હેનરી એવોર્ડ. અદ્ભુત વાર્તા છે. કુગેલ માસ નામનો એક કંટાળેલો પ્રોફેસર છે. એક જાદુઈ કબાટ દ્વારા ફ્લોબર્ટની નવલકથા મેડમ બોવરીની દુનિયામાં પહોંચી જાય છે.
શું વાત છે.
અને સીધો વાર્તાની હિરોઈન એમા બોવરી સાથે જ અફેર શરૂ કરી દે છે.
ગજબ.
પણ પછી બધું ગૂંચવાઈ જાય છે જ્યારે કાલ્પનિક પાત્રો વાસ્તવિક દુનિયામાં આવવા જવા લાગે છે. આ કલા અને જીવન વચ્ચેના સંબંધ અને પલાયનવાદ પર સખત કટાક્ષ છે.
અને પેલું ઇફ ધી ઇમ્પ્રેશનિસ્ટ હેડ બીન ડેન્ટિસ્ટ્સ, ઇમ્પ્રેશનિસ્ટ ચિત્રકારો દાંતના ડોક્ટર હોત તો કેવી કલ્પના.
કમાલ છે ને. વેન ગો, સિઝાન જેવા કલાકારોને ડેન્ટિસ્ટ તરીકે કલ્પ્યા છે. વેન ગો એના ભાઈને દાંત ભરવાની નવી ટેકનિક વિશે લખે છે.
હા હા, કલાત્મક જુનૂન ડેન્ટિસ્ટ્રીમાં.
એ જ તો એલનની ખૂબી છે.
વાહ, આ થઈ વિધાઉટ ફેધર્સની વાત. હવે ત્રીજો સંગ્રહ, સાઇડ ઇફેક્ટ્સ, 1980. એમાં શું અલગ છે?
સાઇડ ઇફેક્ટ્સમાં મને લાગે છે કે એલનની શેરી વધુ પરિપક્વ બને છે. રમૂજ અને પેરોડી તો છે જ, પણ વાર્તાઓ અને પાત્રો પર વધુ ધ્યાન હોય એવું લાગે. નેરેટિવ વધુ સ્ટ્રોંગ છે.
જેમ કે પેલી ડિટેક્ટિવ વાર્તાની પેરોડી, ધ વોર ઓફ મેન્સા.
હા બરાબર, રેમન્ડ ચેન્ડલરની સ્ટાઇલની પેરોડી. જાસૂસ છે કૈસર લુપોવિટ્સ, પણ ગુનો ખૂન કે ચોરી નથી.
તો શું છે?
ગુનો છે બૌદ્ધિક છેતરપિંડી, એવી છોકરીઓનું રેકેટ જે પૈસા લઈને પુરુષો સાથે ફિલોસોફી, સાહિત્ય પર ઊંડી વાતો કરે છે.
એટલે મેન્સા ઉચ્ચ આઈક્યુ અને વોર વેશ્યા નામ જ કટાક્ષ છે.
બરાબર, ઉચ્ચ બૌદ્ધિકતા અને નિમ્ન ગણાચા વ્યવસાયનું હાસ્યાસ્પદ મિશ્રણ.
અને પેલું નાટક ધ કન્ડેમ્ડ, ફાંસીની સજા પામેલો નિર્દોષ માણસ.
હા, ક્લોકેટ નામનો માણસ. ફાંસી થવાની છે, પણ છેલ્લી ઘડીએ એ ગાર્ડ્સ અને પાદરી સાથે અસ્તિત્વ, મૃત્યુ, ઈશ્વર વિશે વિચિત્ર અસંલગ્ન ફિલોસોફિકલ ચર્ચાઓ કરે છે,
જ્યારે પોતે મોતથી ડરી રહ્યો છે.
હા, ગંભીર પરિસ્થિતિમાં પણ માણસની નબળાઈઓ અને દંભ કેવી રીતે બહાર આવે એ બતાવે છે.
અને છેલ્લે રિમેમ્બરિંગ નીડલમેન, આ પણ શૈક્ષણિક જગત પર કટાક્ષ છે.
ચોક્કસ, એક કાલ્પનિક ભૂલાઈ ગયેલા ફિલોસોફર નીડલમેન માટેનો શોક સંદેશ. લેખક એની ભારે પ્રશંસા કરે છે, પણ પ્રશંસા જ હાસ્યાસ્પદ છે.
જેમ કે
નીડલમેનનું મુખ્ય યોગદાન એ સાબિત કરવાનું હતું કે ભગવાન માત્ર મૃત્યુ જ નથી પામ્યા, પણ ન્યૂ જર્સીમાં એક ડેન્ટલ હાઇજિનિસ્ટ સાથે વીકેન્ડ ગાળી રહ્યા છે.
શૈક્ષણિક જગતની આત્મમહત્વની ભાવનાની મજાક.
બરાબર, તો આ બધા લખાણોમાંથી, મતલબ જો આપણે મુખ્ય વિચારો કે સંદેશા તારવીએ, તો કેટલાક મુદ્દાઓ વારંવાર દેખાય છે.
હા, કયા મુદ્દાઓ મુખ્ય છે?
પહેલું તો મનોવૈજ્ઞાનિક શ્રેણીઓની કૃત્રિમતા, એટલે કે આપણે જે સ્વસ્થ અને અસ્વસ્થ કહીએ છીએ એની વચ્ચેની લાઈન બહુ, શું કહેવાય, ધૂંધળી છે. ઘણીવાર એ સામાજિક રીતે નક્કી થાય છે, મેડિકલી નહીં.
એટલે નોર્મલ શું છે એ સમય અને સમાજ પ્રમાણે બદલાય છે.
બરાબર. બીજો મુદ્દો છે ન્યુરોસિસ, ચિંતા. એ પર્યાવરણ સામેનો પ્રતિભાવ છે. એલન સૂચવે છે કે ઘણીવાર જેને આપણે બીમારી ગણીએ છીએ એ ખરેખર અતાર્કિક પરિસ્થિતિનો તાર્કિક જવાબ હોઈ શકે.
જેમ કે શહેરી જીવનનો તણાવ.
હા, કે પછી ઓફિસનું ખરાબ વાતાવરણ. એનાથી થતી ચિંતા કદાચ એ પરિસ્થિતિનો યોગ્ય પ્રતિભાવ હોય. આપણે પોતાને દોષ આપીએ, પણ કદાચ પરિસ્થિતિ જવાબદાર હોય.
આ બહુ મહત્વનો વિચાર છે.
ત્રીજું, માનસિક સ્વાસ્થ્યનું કોમોડિફિકેશન, એટલે કે એને એક બિઝનેસ બનાવી દેવાયો છે.
દવા કંપનીઓ, સેલ્ફ હેલ્પ બુક્સ.
હા, વેલનેસ કલ્ચર. એલેન હળવાશથી ઇશારો કરે છે કે આ બધું લોકોની તકલીફોમાંથી પૈસા કમાય છે અને ક્યારેક સમસ્યાને જાળવી રાખવામાં જ એમનો ફાયદો હોય છે. ચોથો મુદ્દો,
બુદ્ધિ અને સંવેદનશીલતા એક બોજ તરીકે.
એલનના પાત્રો ઘણીવાર વધુ બુદ્ધિશાળી અને સંવેદનશીલ હોય છે,
અને એટલે જ દુનિયાની વિચિત્રતાઓ વધુ જુએ છે.
હા, અને એટલે વધુ દુઃખી થાય છે, વધુ ચિંતા કરે છે. એટલે વધુ બુદ્ધિશાળી હોવું હંમેશા સારું જ નથી.
અને છેલ્લો પણ કદાચ સૌથી મુખ્ય મુદ્દો,
અસ્તિત્વની અતાર્કિકતા. આ એલનના કામનો પાયો છે. બ્રહ્માંડનો કોઈ મતલબ નથી અને માણસ આ અર્થહીનતામાં જીવે છે.
આ વાત દુઃખદ છે.
દુઃખદ છે, પણ એલન એને હાસ્યાસ્પદ પણ ગણે છે. લાઈફ એક મોટો જોક છે, અને એની સામે ગંભીર થવાને બદલે હસી કાઢવું એ પણ એક રીત છે.
અને આ હાસ્ય એ પેરોડી દ્વારા લાવે છે.
હા, પેરોડી, શબ્દરમત, પરિસ્થિતિનો વ્યંગ.
એલનના લખાણોમાં એવા ઘણા વાક્યો છે જે યાદ રહી જાય. કેટલાક જોઈએ?
ચોક્કસ. જેમ કે પેલું, એક પાગલ દુનિયા પ્રત્યેનો એકમાત્ર સાચો પાગલ પ્રતિભાવ સંપૂર્ણ સ્વસ્થતા હશે.
વાવ, આ તો સીધો પડકાર છે. જો દુનિયા જ અટપટી હોય તો એમાં એકદમ નોર્મલ રહેવું એ જ કદાચ સૌથી અનોર્મલ વાત છે.
બરાબર. બીજું પેલું, ભગવાન નથી એટલું જ નહીં, પણ વીકેન્ડમાં પ્લમ્બર મેળવવાનો પ્રયાસ કરો.
ક્લાસિક, મોટી ફિલોસોફિકલ ચિંતા અને નાની રોજિંદી મુશ્કેલી, બંને સરખા.
અને આ પણ જુઓ, માનસિક સ્વાસ્થ્ય ઉદ્યોગે આપણને સફળતાપૂર્વક સમજાવ્યું છે કે અમાનવીય પરિસ્થિતિઓ સાથે અનુકૂલન સાધવું એ સ્વાસ્થ્ય છે, જ્યારે તે પરિસ્થિતિઓ વિશે યોગ્ય તકલીફ અનુભવવી એ બીમારી છે.
આ બહુ સીધી વાત છે. જો સિસ્ટમ ખરાબ હોય અને તમે દુઃખી થાઓ તો તમને બીમાર કહેવાય, પણ ચૂપચાપ સહન કરો તો સ્વસ્થ.
ખરું. અને આ ફિલોસોફી અને રોજિંદી ચિંતાનું મિશ્રણ, શું થાય જો બધું જ ભ્રમ હોય અને કશું જ અસ્તિત્વમાં ન હોય? તે કિસ્સામાં મેં ચોક્કસપણે મારી કાર્પેટ માટે વધુ ચૂકવણી કરી છે.
ભલે દુનિયા માયા હોય, કાર્પેટ મોંઘી પડી એનું દુઃખ તો રહે જ.
અને છેલ્લું, મૃત્યુ વિશે. મને મૃત્યુનો ડર નથી, હું ફક્ત તે થાય ત્યારે ત્યાં હાજર રહેવા માંગતો નથી.
કેવી રમૂજી રીતે ભયને ટાળવાની કોશિશ, જાણે કોઈ ખરાબ પાર્ટીમાં જવાનું ટાળી રહ્યા હોય.
તો આ બધા વિચારો, આ રમૂજ, આ કટાક્ષ આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગે, શું શીખવા જેવું છે આમાંથી?
મને લાગે છે પહેલું તો સ્વવિશ્લેષણમાં મદદ મળે, જ્યારે ચિંતા થાય કે ઉદાસી લાગે ત્યારે તરત જ હું બીમાર છું એવું વિચારવાને બદલે એમ વિચારવું કે આ કયા સંજોગોનો પ્રતિભાવ છે.
હા, મૂળ કારણ શું છે?
કદાચ હું નહીં, પરિસ્થિતિ બીમાર હોય.
બરાબર. બીજું, કાર્યસ્થળમાં આ ઉપયોગી છે. ઓફિસના તણાવને આપણી નિષ્ફળતા ગણવાને બદલે પર્યાવરણની સમસ્યા તરીકે જોવી,
એનાથી કદાચ બાઉન્ડ્રી સેટ કરવામાં મદદ મળે.
બિલકુલ. અને સંબંધોમાં એલન જે રીતે થેરેપીની ભાષાની મજાક ઉડાવે છે એ યાદ અપાવે છે કે ક્યારેક સાચું કનેક્શન, લાગણીઓની સહજ અભિવ્યક્તિ વધુ જરૂરી છે
ખાલી ટેકનિક કે પ્રોસેસ કરતા.
હા, અને પેલી બૌદ્ધિક નમ્રતા, ભારે શબ્દો અને સત્તા પર શંકા કરવી, દંભ પાછળની વાસ્તવિકતા જોવી,
અને છેલ્લે રમૂજનો ઉપયોગ એક કોપિંગ મિકેનિઝમ તરીકે.
હા, અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેના ગેપમાં હસવું, એનાથી કદાચ થોડી રાહત મળે, સ્થિતિસ્થાપકતા વધે.
આખી ચર્ચા પરથી મને જે મુખ્ય વાત સમજાઈ એ છે કે વુડી એલન માટે રમૂજ એ ગંભીરતાથી ભાગવાનો રસ્તો નથી, એ તો એને સમજવાનો, એનું વિશ્લેષણ કરવાનો અને એની સાથે જીવવાનો રસ્તો છે.
બરાબર.
એમના પેલા ગૂંચવાયેલા ચિંતાતુર પાત્રોમાં ક્યાંક આપણને આપણી ઝલક દેખાય છે અને એ જાણીને સારું લાગે છે કે આપણે આપણી વિચિત્ર ચિંતાઓમાં એકલા નથી.
મારા માટે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે માનસિક તકલીફ હંમેશા નબળાઈ નથી હોતી. ઘણીવાર એ બિનઆરોગ્યપ્રદ સંજોગો પ્રત્યેનો તંદુરસ્ત પ્રતિભાવ પણ હોય છે. આ સમજ આપણને બિનજરૂરી ગિલ્ટમાંથી મુક્ત કરે છે અને એલન યાદ અપાવે છે કે જીવનનો સંઘર્ષ ભલે ગંભીર હોય પણ એમાં પુષ્કળ રમૂજ પણ છે જો દૃષ્ટિકોણ બદલીએ તો.
અને અંતે એ આપણને એક સવાલ સાથે છોડી જાય છે.
હા, શું આપણી નોર્મલ હોવાની વ્યાખ્યા ખરેખર આસપાસની અતાર્કિક દુનિયાને નજરઅંદાજ કરવાની આપણી ક્ષમતા પર આધારિત છે? વિચારવા જેવો પ્રશ્ન છે.
વ્યક્તિ એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.